આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. અર્થશાસ્ત્રી અશોકકુમાર લાહિરીને નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે નીતિ આયોગ ભારતના નીતિ નિર્માણ માળખાના એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી આવ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. છત્તીસગઢની મહિલા માઓવાદીઓ સહિત 47 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું. અને આઈપીએલ ક્રિકેટમાં જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુકાબલો ચાલુ. સમાચાર વિગતવાર. અર્થશાસ્ત્રી અશોકકુમાર લાહિરીને નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ વર્તમાન ઉપાધ્યક્ષ સુમન કે બેરીનું સ્થાન લેશે. શ્રી લાહિરીની સાથે સરકારે રાજીવ ગૌબા, કે વી રાજુ, ગોવર્ધન દાસ, એમ શ્રીનિવાસ અને અભય કરંદીકરને નીતિ આયોગના પૂર્ણ સમયના સભ્યો તરીકે નિયુક્ત કર્યા છે. શ્રી લાહિરી એક અનુભવી નીતિ નિર્માતા છે અને અગાઉ ભારતના 12મા મુખ્ય આર્થિક સલાહકાર તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે 15મા નાણાપંચના સભ્ય તરીકે પણ સેવા આપી છે અને વિશ્વબેંક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં વરિષ્ઠ હોદ્દાઓ સંભાળ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહ્યું છે કે નીતિ આયોગ ભારતના નીતિ નિર્માણ માળખાના એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી આવ્યો છે. તે સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવા, સુધારાઓને આગળ વધારવા અને જીવનની સરળતા સુધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે નીતિ આયોગ વિવિધ ક્ષેત્રોમાં નવીનતા અને લાંબા ગાળાની વ્યૂહાત્મક વિચારસરણી માટે ગતિશીલ મંચ તરીકે સેવા આપે છે. નીતિ આયોગના નવનિયુક્ત ઉપાધ્યક્ષ અશોકકુમાર લાહિરી આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રીને મળ્યા હતા. તે બેઠક દરમિયાન શ્રી મોદીએ શ્રી લાહિરીને તેમની નિમણૂક બદલ અભિનંદન આપ્યા. શ્રી મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે શ્રી લાહિરીના પ્રયાસો દેશમાં નીતિ નિર્માણમાં નવી ઉર્જાનો સંચાર કરશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે બેંગલુરૂમાં BEML આત્મનિર્ભર હાઈસ્પીડ બુલેટ ટ્રેન ઉત્પાદન પ્લાન્ટ આદિત્યનું ઉદ્ઘાટન કર્યું. આકાશવાણી અને દૂરદર્શન સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે પ્રથમ પ્રોટોટાઇપ આવતા વર્ષે તૈયાર થશે અને ઉત્પાદન 2027ના અંતમાં શરૂ થશે. તેમણે જાહેરાત કરી કે બેંગલુરૂ મડગાવ વંદે ભારત સેવા આગામી થોડા મહિનામાં શરૂ થશે.
પ્રિસિઝન કે સાથ કામ હો સકે વૈસા કામ યહાં પે હોગા ઉસ તરહ કી યહાં પે મશીને હૈ જો કે એકદમ પ્રિસાઇઝ વર્ક કર સકે જૈસા કી યે રોબોટિક લેઝર વેલ્ડિંગ મશીન હૈ તો લેઝર વેલ્ડિંગ મશીન મે એકદમ પ્રિસાઇઝ હાઈ સ્ટ્રેન્થ કી વેલ્ડિંગ હોતી હૈ વૈસે હી કઈ સારી એસી મશીને હૈ જો કી V28 આત્મનિર્ભર ભારત કી સ્વદેશી બુલેટ કા નિર્માણ યહાં પર હોગા.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે. તમામ મુખ્ય પક્ષોના નેતાઓ મતદારોને આકર્ષવા માટે રાજ્યનો પ્રવાસ કરી રહ્યા છે. વિવિધ રાજકીય પક્ષોના અગ્રણી નેતાઓ રોડ શો, રેલીઓ અને સભાઓને સંબોધી રહ્યા છે. બીજા તબક્કાનું મતદાન આ બુધવારે યોજાશે. પૂર્વ બર્દવાનના જમાલપુરમાં એક રેલીને સંબોધતા ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે વચન આપ્યું હતું કે જો તેમનો પક્ષ સત્તામાં આવશે તો સમાન નાગરિક સંહિતા અને 7મા પગારપંચનો અમલ કરવામાં આવશે.
દીદી, CAA કે કાનૂન કો લાગુ નહીં કરતી હે, આપ કમલ ફૂલ કા સરકાર બના દો, 5 તારીખ કે બાદ સભી મતવા સમાજ કે ભાઈઓ બહેનો કો નાગરિક બનાને કા કામ ભારતીય જનતા પાર્ટી કરેગી.
તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ મમતા બેનર્જી અને અભિષેક બેનર્જીએ પક્ષની કાનૂની લડાઈ પર પ્રકાશ પાડ્યો. તેમણે કેન્દ્ર સરકાર પર વિકાસ ભંડોળ રોકવાનો પણ આરોપ લગાવ્યો. શ્રીરામપુરમાં પ્રચાર કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે તેમનો પક્ષ બંધારણ અને એકતા માટે પ્રતિબદ્ધ છે.
યે પહેલે ઇન્ડસ્ટ્રીયલ એરિયા હુઆ કરતા થા, યહાં પે જૂટ મિલ્સ હુઆ કરતે થે, યહાં પે ઇન્ડસ્ટ્રી હુઆ કરતી થી, કોણ લાયા થા, કોંગ્રેસ પાર્ટી લાઈ થી. આજ કી સચ્ચાઈ ચાહે મમતાજી હો, ચાહે નરેન્દ્ર મોદીજી હો, ઇનકો રોજગાર સે કુછ લેના દેના નહીં, ઇનકો ઇન્ડસ્ટ્રી સે કુછ લેના દેના નહીં, યે સિર્ફ સત્તા ચાહતે હૈ, જનતા કે લિયે કામ નહીં કરતે હૈ.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ગુજરાત રાજ્યમાં આવતીકાલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી તથા 11 નગરપાલિકાઓમાં પ્રસંગોપાત ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી માટે મતદાન યોજાશે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ મતદાન મથક પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી મુક્ત, ન્યાયી અને પારદર્શક રીતે યોજવામાં ચૂંટણીતંત્ર અને પોલીસ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થવા મતદારોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં આવતીકાલે 48,450 મતદાન મથક પર યોજાનારા મતદાન માટે 92,583 પોલીસ અને 1,08,188 જેટલા ચૂંટણી કર્મચારીઓ તૈનાત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે 9,263 બેઠકો પર 25,537 ઉમેદવારો મેદાનમાં છે. કુલ 48,450 મતદાન મથકો પર યોજાનાર મતદાનમાં 4,08,16,713 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 133મી કડી હશે. આકાશવાણી અને દૂરદર્શનના તમામ નેટવર્ક પર આ કાર્યક્રમનું પ્રસારણ કરાશે, જ્યારે એઆઈઆર ન્યૂઝ, ડીડી ન્યૂઝ, પ્રધાનમંત્રી કાર્યાલય, પીએમઓ તથા માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલ્સ પર મન કી બાત કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે. આકાશવાણી દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં પણ તેનું પ્રસારણ કરાશે. તેલંગાણા પોલીસની હાજરીમાં આજે હૈદરાબાદમાં છત્તીસગઢની કેટલીક મહિલા માઓવાદીઓ સહિત આશરે 47 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. છત્તીસગઢના દક્ષિણ બસ્તર વિભાગના માઓવાદીઓએ પોલીસ મહાનિદેશક ડીજીપી શિવધર રેડ્ડી સમક્ષ આત્મસમર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી રેડ્ડીએ જણાવ્યું કે શરણાગતિ સ્વીકારનારા માઓવાદીઓએ તેમના કબજામાં રહેલા 32 શસ્ત્રો પોલીસને સોંપ્યા છે. તેમણે જાહેરાત કરી કે શરણાગતિ સ્વીકારનારાઓને કેન્દ્ર સરકારની પ્રોત્સાહક યોજનાઓ અને મફત આરોગ્ય કાર્ડ તેમજ 20 લાખ રૂપિયાનું પુનર્વસન પેકેજ પૂરું પાડવામાં આવશે. તેમણે કહ્યું કે વર્ષ 2026માં તેલંગાણામાં અત્યાર સુધીમાં કુલ 260 ભૂગર્ભ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે. ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘજીએ આજે ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે મુલાકાત કરી. ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા વીડિયો મુજબ આ બેઠકમાં ઈરાનના નાયબ વિદેશ પ્રધાનમંત્રી કાઝેમ ધરીબદી અને રાજદૂત રેઝા અમીરી મોગદમ પણ હાજર રહ્યા હતા. દૂતાવાસે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે શ્રી અરાઘજીએ સેના પ્રમુખ સાથે મુલાકાત કરી હતી, જોકે વાતચીતની વિગતો આપવામાં આવી નથી. પાકિસ્તાન તરફથી ગૃહમંત્રી મોહસિન નકવી અને અન્ય અધિકારીઓએ બેઠકમાં ભાગ લીધો હતો. દેશના વિવિધ ભાગોમાં તાપમાનમાં સતત વધારાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે તીવ્ર ગરમીનો સામનો કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. ઉત્તર પશ્ચિમ, મધ્ય અને દ્વીપકલ્પીય ભારતમાં મહત્તમ તાપમાન 40-44 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં 5 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ હોય ત્યારે તીવ્ર ગરમી જાહેર આરોગ્ય પર પણ નકારાત્મક અસર કરી રહી છે, જેને કારણે લોકો ડિહાઇડ્રેશન, હીટસ્ટ્રોક અને અતિશય ગરમીનો ભોગ બની રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આ મહિનાની 27 તારીખ સુધી ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં. આઈપીએલ ક્રિકેટમાં જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મુકાબલો શરૂ થયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે, ત્યારે હમણાં મળતા અહેવાલ અનુસાર રાજસ્થાન રોયલ્સે 4.4 ઓવરમાં 1 વિકેટે 57 રન બનાવ્યા છે. અન્ય એક મેચમાં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સને હરાવ્યું છે. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સૂર્યકાંતે આજે જણાવ્યું છે કે જનતાને ન્યાયતંત્ર અને તેની સંલગ્ન સંસ્થાઓમાં ઊંડો વિશ્વાસ છે. આ વિશ્વાસ જાળવી રાખવો એ તમામ લોકોની સામૂહિક જવાબદારી છે. શ્રી સૂર્યકાંત જયપુરના સંવિધાન ક્લબ ખાતે નિવૃત્તિ પછી ન્યાયતંત્રની ભૂમિકા વિષય પરના સેમિનારને સંબોધિત કરી રહ્યા હતા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. અર્થશાસ્ત્રી અશોકકુમાર લાહિરીને નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે નીતિ આયોગ ભારતના નીતિ નિર્માણ માળખાના એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે ઉભરી આવ્યો છે. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચારો રજૂ કરશે. છત્તીસગઢની મહિલા માઓવાદીઓ સહિત 47 માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું અને આઈપીએલ ક્રિકેટમાં જયપુરમાં રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો શરૂ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.